વાંચીએ તથા સાંભળીએ.
માથીનું પુસ્તક, માથીની સુવાર્તા, તેનો ચોથો અધ્યાય અને આપણે 23-25 વાંચીશું. અને ઈસુએ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારના રોગ તથા દુઃખો મટાડતો આખા ગાલિલમાં ફર્યો. ત્યારે આખા સીરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સઘળા માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. અને ગાલિલથી તથા 10 નગરથી તથા યરૂસાલેમથી તથા યહૂદિયામાંથી તથા યર્દનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. પ્રભુ પોતાના વાંચેલા વચન પર આશીર્વાદ આપો.
તો પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા દેવનું રાજ્ય સ્થાપિત કરવા માટે. સ્વાભાવિક છે કે જનસંપર્ક તો બહુ જરૂરી. જેમ જેમ લોકો એમની પાસે વધારે પ્રમાણમાં આવે તો એ પોતાની સુવાર્તા બીજાઓને આપી શકે. પરંતુ એ જમાનામાં અત્યારના જેવી કોઈ ખાસ ટેકનોલોજી સાયન્સ આગળ વધેલું નહોતું. વાહન વ્યવહાર લગભગ અશક્ય હતા. ઝડપી તાર ટપાલની વ્યવસ્થા નહોતી. ટીવી નહોતા, ઇન્ટરનેટ નહોતું, રેડિયો નહોતો, ટેલિફોન નહોતા. એટલે આ બધી બાબતોનો અભાવ હતો. અને આવી પરિસ્થિતિમાં પ્રભુ દેવની સુવાર્તા વેચવાનું જબરજસ્ત એક મિશન લઈને આવેલા. અને એ મિશન ઝડપથી આગળ વધી એવી પ્રભુની ઈચ્છા હતી. અને તેથી સ્વાભાવિક છે કે લોકોને આકર્ષવા માટે પ્રભુએ કંઈક કરવું જોઈએ તો લોકો પ્રભુની પાસે આવે. અને જેમ વધારે લોકો આવે તેમ પ્રભુની વાત આગળ ફેલાય. અને તેથી ખાસ કરીને એમ કહી શકું કે પ્રભુ ઈસુએ ઘણા બધા ચમત્કારો કર્યા. અને એ બહુ જરૂરી હતું. કોઈ ડૉક્ટર હોય, ડૉક્ટરની સારી નામના ના હોય તો આપણે એમની પાસ ના જઈએ. પણ 5 જણના મોઢે આપણે સાંભળે કે આ તો બહુ હોશિયાર ડૉક્ટર છે અને ચોક્કસ આપણને સરસ દવા કરશે અને આપણે સાજા પણ મળશે, તો આપણે એ ડૉક્ટર તરફ જવાનો પ્રયત્ન કરીએ. એટલે પ્રભુને માટે આ બહુ જરૂરી હતું કે જેથી તેઓ નવાઈ ભરેલી બાબતો, હેરત ભરેલી બાબતો અથવા તો ચમત્કાર કરે કે જેથી લોકો પ્રભુની તરફ આકર્ષાય. આજે હું તમને ચમત્કાર વિશે બાઇબલના વચનોને આધારે કંઈક બાબતો કહેવા માગું છું. બાઇબલ ચમત્કાર વિશે શું કહે છે તે વિશે આપણે થોડીક બાબતો જોવા માગીએ છીએ. જ્યારે કોઈ અશક્ય વસ્તુ આપણા જીવનમાં શક્ય બને છે કે જગતમાં બનતો કોઈ અસાધારણ બનાવ, તેને આપણે ચમત્કાર કહીએ છીએ. તો આજે આપણે એ શીખવા માગીએ છીએ. કોઈ વ્યક્તિના જીવનમાં કે જગતમાં બનતો કોઈ અસાધારણ બનાવ કે ઘટના કે જે પ્રભુનો હેતુ પૂર્ણ કરવા માટે બને છે. ગોડ પર્પઝ મસ્ટ બી ફૂલફિલ્ડ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. પૂર્ણ કરવા માટે બને છે તે ચમત્કાર છે. ચમત્કાર એ ઈશ્વરનું મનુષ્યની સાથે વ્યવહાર કરવાનું સીધે સીધું કાર્ય છે. ઇટ્સ અ ઇન્ટરેક્શન બાય ગોડ ડાયરેક્ટલી ટુ ધ હ્યુમન બિંગ. ચમત્કાર એ મનુષ્યની દ્રષ્ટિમાં સારો કે ખરાબ હોઈ શકે, પરંતુ પ્રભુની નજરમાં તેનો આશય હંમેશા સારો જ હોય છે. મિરેકલ ઇઝ નોટ નેસેસરીલી ઓલવેઝ ગુડ ઇન હ્યુમન આય. હાવેવર, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ફોર ઓલ પર્પઝ ઇન ગોડ્સ આય. હવે શું બધી સારી બાબતો જે આપણા જીવનમાં બને છે એને ચમત્કાર કહેવાય? જવાબ છે ના. મારી દ્રષ્ટિએ જવાબ છે ના. દાખલા તરીકે કુટુંબમાં બાળકનો જન્મ થવો એ બહુ સારી બાબત છે, બહુ આનંદની બાબત છે. બાઇબલ શું કહે છે? છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના ફરજન તેના તરફનું પ્રતિદાન છે. ગીતશાસ્ત્ર 127:3 દરેક વખતે ખાસ કલમો નહીં આપું, કારણ કે બહુ લાંબુ થઈ જાય ને. ઘણી બધી બાબતો ચમત્કાર વિશે આપણે જાણીએ જ છીએ. ખૂબ પૈસાદાર બનવું કે ખૂબ ધનવાન બનવું એ સારી બાબત છે, ગુડ, એમાં કંઈ ખોટું નથી, પરંતુ તે ચમત્કાર નથી. બાઇબલ કહે છે કે ઈશ્વરનો આશીર્વાદ ધનવાન કરે છે, પ્રભુનો આશીર્વાદ. નીતિવચન 10:12. પ્રભુને જે લોકો ઓળખતા નથી તે બધાને પણ સારી બાબતો મળે છે, કારણ કે પ્રભુ દરેકને પ્રેમ કરે છે. સારા છે એમને જ પ્રેમ કરે છે એમ નહીં, પણ દરેકને. પાપીઓને તો પ્રભુ કેટલો બધો ચાહતા હતા ને, દાણીઓને અને પાપીઓને, બધાને પ્રભુ પ્રેમ કરે છે. એટલે જે કંઈ સારી બાબતો આપણને મળે છે બધાને મળે છે, એટલે એ તો પ્રભુનો પ્રેમ દર્શાવે છે. પ્રભુ પોતાના સૂરજને ભૂંડા તથા ભલા ઉપર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે. માથી 5:45 પ્રેમની બાબત છે. નોહના સમયમાં કેટલો મોટો ચમત્કાર થયો નહીં? 40 દિવસ અને 40 રાત પુષ્કળ વરસાદ, રાતના દિવસ પડ્યા જ કર્યો અને પાણી વધતા જ ગયા, ઊંચે ચડતા જ ગયા. એટલે બધા ઊંચે ચડ્યા કે પર્વતો ડૂબી ગયા. બહુ મોટો ચમત્કાર. પણ નોહ ન્યાયી માણસ હતો પ્રભુની દ્રષ્ટિમાં. પ્રભુએ એને અગાઉથી ચેતવણી આપી, તે પ્રમાણે વહાણ તૈયાર કરી નોહ અને તેની સાથે તેના દીકરાઓ અને તેની પત્નીનો પ્રભુએ બચાવ કર્યો. તો એમના માટે તો એ બહુ સરસ ચમત્કાર હતો નહીં, બહુ સરસ. પણ જ્યારે પાણી ખૂબ ચઢી રહ્યા હશે અને બધા લોકો બૂમા બૂમ કાળો કકડાટ કરી રહ્યા છે, બચાવો બચાવો, કશું ના મળ્યું, પાણીમાં ડૂબી ગયા. આખી પૃથ્વી મોટાભાગના બધા લોકો પાણીમાં ડૂબી મર્યા, કોઈ બચવા પામ્યું નહીં. એમના માટે તો એ ખરાબ બાબત હતી. કેમ? કારણ કે એમણે પ્રભુ પર વિશ્વાસ ના કર્યો, એમની ભૂંડા એમના પાપોનું પ્રભુએ ફળ એમને આપ્યું, એટલે એમના માટે એ સારો બનાવ ના કહેવાય. સદમનો ગમોરાની વાત ઉત્પત્તિના પુસ્તકમાં આવે છે, જેમાં આ નોની વાત કહી. તેમ સદમનો ગમોરાનો પ્રભુએ નાશ કર્યો, કારણ કે એમના પાપને ના અધમ કૃત્યો પ્રભુ શાપિત થાય છે ને, અને એમનો નાશ કરી નાખે છે. લોટ અને તેનું કુટુંબ બચી જાય છે. લોટ અને તેના કુટુંબ માટે તો એ બહુ સારી બાબત હતી. જોકે પાછળથી લોટની પત્ની મરી જાય છે અને એના બંને જમાયો દૂતોએ જે એમને કહ્યું, ફરમાન આપ્યું, તમે પણ અમારી સાથે ચાલો, ના આવ્યા ને ઠઠ્ઠા મસ્કરી કરી એમનો નાશ થાય છે. પણ એમ કે લોટનો બચાવ થાય છે, લોટના કુટુંબનો. તો લોટના માટે એ બહુ સારો બનાવ હતો. પરંતુ સદમનો ગમોરાના કેટલા બધા લોકો આગ અને અગ્નિ અને ભડકામાં બળીને ભસ્મ થઈ ગયા, એમના માટે ખરાબ બાબત હતી. એટલે ચમત્કાર, પણ પ્રભુનો જે આશય છે, પ્રભુનો જે ઓલ ઓવર પર્પઝ છે, હેતુ છે, એ તો સારો છે. આપણે પ્રભુને અનુસરીએ છીએ કે કેમ, આપણે પ્રભુને આપણું જીવન અર્પિત કર્યું છે કે કેમ, એ ઉપર એ આધાર રાખે છે. બે જાતના ચમત્કાર નહીં આ રીતે જોયે તો. કેટલાકમાં પ્રભુ સીધે સીધો ચમત્કાર કરે, માણસને વચ્ચે માધ્યમ તરીકે ના વાપરે. અને કેટલાક ચમત્કાર એવા હોય છે માણસ દ્વારા પ્રભુ ચમત્કાર કરી બતાવે છે. શું માણસ ચમત્કાર કરે ખરો? મારો પ્રશ્ન છે કે શું માણસ ચમત્કાર કરે? જવાબ છે ના. ગીતશાસ્ત્ર 77:14 જુઓ. ગીતશાસ્ત્ર 77:14. તું ચમત્કાર કરનાર દેવ છે, યહોવાને માટે તું ચમત્કાર દેવ છે, બીજા કોઈ નહીં. પ્રભુ જ ચમત્કાર કરી શકે છે, પ્રભુની જ પાસે સત્તા અને શક્તિ છે. ઓનલી ગોડ હેઝ ઓથોરિટી એન્ડ પાવર ફોર ટુ ડૂ મિરેકલ્સ, પ્રભુની પાસે એ સત્તા છે. મેં હમણાં જ વાત કરી એમ કેટલીક વાર પ્રભુ માણસોથી પણ ચમત્કાર કરે છે. દાખલા તરીકે એલિયા હે પેલી વિધવાનો દીકરો છે મરી ગયેલો એને જીવતો કર્યો. એ જો તમે વાંચો તો એ વાત તમને પહેલું રાજા સત્તરમાં અધ્યાય સત્તરથી ચોવીસની કલમમાં મળે. અને એમ એમ લખ્યું છે કે એલિયાએ પ્રભુને આગ્રહથી વિનંતી કરી, પ્રાર્થના કરી, પ્રભુ તું એ છોકરાનો જીવ એનામાં પાછો મૂક. અને પ્રભુએ એલિયાને પ્રાર્થના સાંભળી અને મોટો ચમત્કાર થયો, એ વિધવાનો છોકરો સજીવન થયો. પ્રભુ માણસનો માધ્યમ તરીકે ઉપયોગ કરે છે, પરોક્ષ રીતે માણસનો ઉપયોગ કરે છે. એ પ્રમાણે જો તમે જુઓ તો નિર્ગમન 14મો અધ્યાય 21 અને 22મી કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. નિર્ગમન 14:21 અને 22, અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર ભણી લંબાવ્યો, પાણીના બે વિભાગ થઈ ગયા, અને ઇસરાયલ પુત્રો કોરી જમીન પર ચાલીને સમુદ્ર મધ્ય થઈને ગયા. મૂસાનામાં ચમત્કાર કરવાની શક્તિ નથી. હા, આપણે કહી શકાય ને મૂસાએ તો લાકડી મારી પાણી પર ને પાણીના બે ભાગ, ખરું, પણ પ્રભુ એને શક્તિ આપી, એ પરાક્રમ આપ્યો, ત્યારે જ મૂસા એ ચમત્કાર કરી શક્યો, નહીં તો એ ચમત્કાર કરી શકે નહીં. એટલે આ રીતે ઘણીવાર પ્રભુ માણસનો ઉપયોગ કરે છે, અને ઘણીવાર પ્રભુ પોતે પણ સીધે સીધો ચમત્કાર કરે છે. તમે પેરિતના કૃત્ય 3:1-10 કલમ વાંચો, તેમાં પિત્તર અને યોહાન મંદિરમાં જાય છે, સભાસ્થાનમાં જાય છે, અને ત્યાં સુંદર નામના દરવાજા પાસે પેલો લંગડો ભિખારી બેઠેલો, અને એને પિત્તર શું કહે છે, મારી પાસે અમારી પાસે તો કંઈ સોનું રૂપું નથી, પણ ઈસુ નાઝારીના નામથી હું તને કહું છું કે તું ચાલતો. તો ઈસુ નાઝારી એ પ્રભુ ચમત્કારી શકે છે. પિત્તરે કહ્યું પ્રભુનું નામ દઈને, પ્રભુએ પછી એ માણસને એ લંગડાને સાજો કર્યો, અને પછી એ કૂદતો અને દેવની સ્તુતિ કરતો એમની સાથે મંદિરમાં ગયો. વાલા ભાઈ બહેનો, શું શેતાન ચમત્કાર કરી શકે? જવાબ છે હા. બીજું થેસ્સાલોનિકીઓ 2:9 અને 9મી કલમ. હેરિસભાઈ વાંચશો જરા 2 થેસ્સાલોનિકીઓ 2:9 કલમ. જોયું, શેતાનના કરાવ્યા પ્રમાણે, એટલે શેતાન ચમત્કારો કરાવી શકે છે. અને બીજું એવું જ છે માથી 24 અને 24, અને એમાં એમ લખ્યું છે કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે અને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. હવે આ જૂઠા ખ્રિસ્ત, જૂઠા પ્રબોધકો આજના આ કાળમાં પાછલા સમયમાં ઉઠશે. હવે જૂઠા ખ્રિસ્ત અને જૂઠા લોકો, એમ જો તમે જુઓ પ્રકટીકરણનું પુસ્તક અને તેમાં એનો 8મો અધ્યાય અને 7 અને 9 કલમ તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે મિખાઈલ મુખ્ય પ્રમુખ દૂત અને એના બીજા દૂતો, પ્રભુના દૂતો, એ શેતાન અને શેતાનના દૂતો સાથે લડાઈ કરી, આકાશમાં લડાઈ થઈ, અને એ લડાઈમાં પ્રભુનો વિજય થયો. અને પેલા શેતાન દુષ્ટાત્માને, શેતાનને અને એના દૂતોને પૃથ્વી પર નાખી દેવામાં, અને એ લોકોએ શું કર્યું, પૃથ્વીને ભમાવવાનું કામ કર્યું. અને પૃથ્વીને એ લોકો શું કરી રહ્યા છે, ભમાઈ રહ્યા છે. અને જો 8મો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 44મી કલમમાં શું લખવામાં આવ્યું છે, એ જ લખવામાં આવ્યું છે કે અગાઉથી એ જે શેતાન એ માણસનો મનુષ્ય ઘાતક હતો, એ કદી સાચું જ બોલ્યો નથી, જુઠ્ઠો છે, જુઠ્ઠાનો બાપ છે. એટલે શેતાન. તો વાલા ભાઈ બહેનો, આપણે બહુ સાવધ રહેવાની જરૂર છે. આજના દિવસો, પાછલા દિવસોમાં ઘણા બધા લોકો આવશે, પ્રભુને નામે અમે આમ સારું કર્યું ને તેમ સારું કર્યું. આપણે સાવધ રહેવાની જરૂર છે, ખ્રિસ્તને વળગી રહેવાની જરૂર છે. સારું ને શું છે એ આપણે આપણી બુદ્ધિથી, આપણી પ્રેરક બુદ્ધિથી જાણી લેવાની બહુ જરૂર છે. અને જો તમે જોશો તો પ્રશ્ન આપણને એ થાય કે તો પછી પ્રભુના અને શેતાના ચમત્કારોમાં ફેર શું છે? શેતાને ચમત્કાર કરવા છે અને પ્રભુએ ચમત્કાર કરે, બંનેમાં ફેર શું છે? નિર્ગમનનું પુસ્તક 7મો અધ્યાય 8થી 12 કલમ જરા જોજો. નિર્ગમનનું પુસ્તક 7મો અધ્યાય 8થી 12 કલમ, અને એમાં આપણે શું વાંચીએ છીએ કે હારુને લાકડી જમીન પર નાખી સાપ બની ગયો, અને ફારોન રાજાએ બધા જંતર મંત્રવાળાને, જાદુ ક્રિયા કરનારા બધાને ભેગા કરીને એમણે લાકડીઓ નાખી, એ બધા સાપ બની ગઈ. એણે કર્યું, એણે કર્યું, પણ આખરે અંદર લખ્યું છે કે હારૂનની લાકડી પેલા બધા સાપને કળી ગઈ. પ્રભુ સર્વોપરી છે. જો તમે જુઓ તો શું છે, પ્રભુ સર્વોપરી છે. ગીતશાસ્ત્ર 113:4 એવું જ કહે છે. ગીતશાસ્ત્ર 113:4, યહોવા બધી પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે. અને આપણે જાણીએ છીએ, આપણે પ્રેરિતોના વિશ્વાસનામું વાંચીશ, પહેલો જ શબ્દ શું આવશે? સર્વ સત્તાધારી ઈશ્વર. પ્રભુની પાસે જે પ્રભુની પાસે જે અધિકાર છે એનાથી વિશેષ કોઈની પાસે અધિકાર નથી, શેતાની પાસે અધિકાર નથી. જો પછી આગળ તમે વાંચશો તો એમણે પ્રભુ એટલે મૂસાએ ત્યાં કે બધા જળાશયો ઉપર લાકડી મારી અને પાણી લોહી થઈ ગયું, જંતર મંતરવાળા જાદુવાળા હોય લાકડી મારીને પાણી થઈ ગયું, લોહી થઈ ગયું, એમ પાણીનું લોહી થઈ ગયું. દેડકાણ્યા જંતર મંતરવાળાએ દેડકાણ્યા, બધું વાંચો આગળ લખેલું છે નિગમન, પણ અહીંથી લોચો ઊભો થઈ ગયો. જુઓ, બનાવી નાખી કોણે? મૂસાએ, જમીનમાંથી, માટીમાંથી, ધૂળમાંથી. એ લોકો જંતર મંતરવાળા જુઓ ના બનાવી શક્યા, બીજા અનર્થો એ કરી ના શક્યા. એનો અર્થ શું થાય છે કે પ્રભુ સર્વોપરી છે, શેતાન એની પાસે છે, ને એટલા માટે જ એને નાખી દેવામાં હારી ગયો માટે. અને જો ને પ્રભુ ઈશ્વરનું પરીક્ષણ થયું નહીં, રાનમાં 40 દિવસ પ્રભુ ફરતા રહે તે વખતે શેતાન બધું બહુ લલચાયા, પણ પ્રભુ ઈશુ એ વાતોમાં આવી શક્યા નહીં. પ્રભુ ઈશુનો જય થયો. બરાબર છે, પ્રભુ એ સર્વોપરી છે. શેતાન પણ મિરેકલ કરાવી શકે છે, પરંતુ પ્રભુની સરખામણીમાં એ કંઈ કરી શકતો નથી. શેતાન ડઝ મિરેકલ્સ ફોર ટુ ડિસીવ ધ હ્યુમન. એ આપણે યાદ રાખવાનું છે કે શેતાની બાબતો ચમત્કારો કરી શકે છે, પણ આપણે હંમેશા કાળજી રાખીએ. માથી 28:18 લખવામાં આવ્યું છે, 28:18, આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાય છે. પ્રભુ ઈશુએ કહ્યું, પ્રભુ ઈશ્વરની પાસે સત્તા છે, સર્વ અધિકાર, એમનાથી વિશેષના કોઈ છે નહીં. તો એ વાત આપણે ખાસ યાદ રાખીએ. હવે આ પ્રભુએ બધા જાત જાતના ચમત્કારો કર્યા, હિલિંગ મિનિસ્ટ્રી આપણે કહીએ નહીં ને, પ્રીચિંગ મિનિસ્ટ્રી એન્ડ ફીડિંગ મિનિસ્ટ્રી, આ બધા જે ચમત્કારો પ્રભુએ કર્યા એની પાછળનો હેતુ શું હતો? પ્રભુ ઈશ્વરનો કંઈક તો હેતુ છે. હમણાં મેં જનરલી વાત કરી કે લોકો આકર્ષાય નહીં, પણ એ વગર પણ પ્રભુ કેટલુંક જોવા માગતા હતા, તપાસવા માગતા હતા, ચમત્કારના માટેના કારણો કયા હતા? મારી પાસે કેટલાય કારણો છે, એ હું જરા તમને કહેવા માગુ છું. પ્રભુ લોકો તરફ આકર્ષાય અને તેમને ઓળખે, પ્રભુ વિશેની કીર્તિ ચોમેરે ફેલાઈ જાય, તેમને મહિમા મળે, લોકો તેમની સ્તુતિ કરાય, એક કારણ. એટલા માટે પ્રભુ ચમત્કાર કરતા હતા. બે આંધળાની વાત માથી 9:27-31 આવે છે. બે આંધળા માથીની લખેલ શું હતા? 9મો અધ્યાય 27-31. અને પેલા બે આંધળા જે ભીખ માગતા હતા, પ્રભુ જાય, ઓ ઈસુ મારા પર દયા કરો, ઓ ઈસુ અમારા પર દયા કર, પ્રભુ પાસે જાય છે. અને પછી એમને એમ કે, પણ હું એ કરી શકું એવો તમને વિશ્વાસ છે? હું તમારી આંખો ઉઘાડી શકું એવો તમને વિશ્વાસ છે? હા પ્રભુ અમને વિશ્વાસ છે. પ્રભુ એમની આંખોને અડકે છે અને બંનેની આંખો ઉઘડી જાય છે. અને જ્યારે આંખો ઉઘડી જાય છે ત્યારે એ લોકો શું કરે છે, દેવને મહિમા આપે છે, દેવની સ્તુતિ કરે છે. એમની આખી આખા દેશમાં જાય છે, બધે જ્યાં ગયા ત્યાં પ્રભુની કીર્તિ ફેલાવે છે. અરે અમને તો ઈસુ મળ્યો. એ ઈસુ તો કહે છે કે જો ને અમારી આંખો ઉઘાડી નાખી, ગજબનું પરાક્રમ છે, ગજબની શક્તિ છે, કીર્તિ બધે ફેલાવે છે. અને એ જ પ્રમાણે આપણે જોઈએ છે કે પ્રભુને મહિમા મળે. ગાલિલમાં પ્રભુએ પહેલો ચમત્કાર કર્યો નહીં ને, કાના કામમાં ગાલિલમાં શું કર્યું, પાણીનો દ્રાક્ષરસ બનાવે પ્રભુએ નહીં. અને પછી તમે શું માનો છો કે એ વાત બધે નહીં પ્રસરી હોય? ના, એ ગુપ્ત રહે જ નહીં હોય. અને લગ્ન જેવો પ્રસંગ કેટલા બધા લોકો ભેગા થાય, જાન પક્ષના હોય અને કન્યા પક્ષના હોય, બીજા મહેમાનોને આમંત્રિત હોય, ઘણા બધા હશે. તો ઈસુએ આટલો મોટો ચમત્કાર કર્યો, દેવને મહિમા મળે એવો પ્રભુએ ચમત્કાર કર્યો. એટલે પ્રભુને કીર્તિ ફેલાય, પ્રભુને મહિમા મળે, એ એક એમનું કારણ હતું. બીજું એક કારણ મારી દ્રષ્ટિએ છે કે પ્રભુ એમ બતાવવા માંગતા કે સર્વ અધિકાર મને મળેલો છે, સર્વ અધિકાર. અને પેલા પક્ષઘાતીને પ્રભુ સાજા કરે છે વાત આપણે જાણીએ છીએ, બરાબર છે. અને એ પક્ષઘાતીમાં આપણે જાણીએ છીએ કે એ ચાર જણા એ ખાટલું સ્કીન છાપડું તોડી પ્રભુ જ્યાં ઊભા હતા ઘરમાં ત્યાં ઉતારે છે. જબ વિશ્વાસ છે. અને પછી ત્યાં આગળ એને ઉતારે છે અને પછી પ્રભુ એ પક્ષઘાતીને સાજો કરે છે. વિશ્રામ વાર હતો ને, પેલા શાસ્ત્રી અને ફરસીઓ તો અકળાઈ ગયા, જે ખ્રિસ્ત વિરોધી હતા એમ. આ ચમત્કાર કે છે, રવિવારે કે વિશ્રામ વારે કર્યો, ત્યારે પ્રભુ કહે છે પાપ માફ કરવાનો મારો અધિકાર છે, એ માટે હું કહું છું. અને કે તું તારો પક્ષઘાત મટી જાય, તું ચાલતો હતો ને પેલો તો કૂદતો અને સ્તુતિ કરતો, એવું અંદર લખ્યું છે, કૂદતો અને સ્તુતિ કરતો, પોતાનો બિછાનો સ્કીન ચાલવા લાગ્યો. પ્રભુની સ્તુતિ, પ્રભુને માન મળે. અને પેલા લોકો તો દંગ થઈ ગયા, બધા જે લોકો ભેગા થયેલા એ બધાએ જોયું, ઓહો કેટલું મોટું આશ્ચર્યકારક પ્રભુએ કામ કર્યું. બધાએ દેવને મહિમા આપ્યો, દેવની સ્તુતિ કરી. અધિકાર માંથી 8:23-27માં તમને પેલી વાત યાદ હશે, પ્રભુ તોફાન આવે છે દરિયામાં ને પ્રભુ એ તોફાનને શાંત પાડે છે ને. શિષ્યો ત્યાં છે, ગભરાઈ જાય છે, ઓ બાપરે આવી બન્યું, આજે તો આપણે ગયા દરિયામાં ડૂબી જવાના ને. અને પ્રભુ તો ત્યાં હાજર હતા, ઊંઘતા હતા. ઓ પ્રભુ, પ્રભુ આ હોળી ડૂબવાની અણી પર છે, આટલું મોટું તોફાન આવ્યું છે. અને પ્રભુ ઉઠીને શું કહે છે, ઓ અલ્પ વિશ્વાસ. પછી પવનને કહે છે શાંતા, સમુદ્રને કહે છે શાંતા, મહાશાંતિ થઈ. આ તે કોણ કે પવન તો થાય સમુદ્ર, પણ એનું માને છે કુદરત પરનો અધિકાર પ્રભુ બતાવવા માગે છે. ઘણી બધી બાબતો આવી શકે, પ્રભુ એમ બતાવવા માગે છે કે મને સર્વ અધિકાર આપવામાં આવેલો છે. હવે પ્રભુ એ સમજાવવા માગતા હતા કે રીતિ રિવાજો કરતાં મનુષ્યનું જીવન વધારે મહત્વનું છે. આ ફરસ્યન શાસ્ત્રી અને પંડિતોને વિશ્રામવાળા પ્રભુ કંઈક કરે એટલે એમના ઉપર તૂટવું પડે, કેવી રીતે એમને દોષ મૂકવો, કેવી રીતે એમને સકંજામાં ફસાવવા. અને પ્રભુ વિશ્રામવારના દિવસે આવું એક કાર્ય કરે છે. એની બધી બાબતો લુક 6:6-10 આપેલી છે. લુક 6:6-10 એમાં જમણો હાથ સુકાઈ ગયેલો એવો માણસને લાવવામાં આવે છે અને પ્રભુ શું કરે છે, એને વિશ્રામવારે સાજો કરે છે. અને પ્રભુ પેલા લોકોને પૂછે, શાસ્ત્રીને ફરસીઓ જે કચકચ કરતા કે ભાઈ મારે સારું કહું કે ખોટું કરું, કોઈનો જીવ બચાવ્યો કે કોઈનો નાશમાં મોકલવો, શું કરું? આપણે જ જવાબ આપવાનો છે ને કે ભાઈ જીવ બચાવવો જોઈએ, તમે એમ શું ખોટું કર્યું? પ્રભુ એમ કહેવા માગતા હતા. અને કહે છે આ કહે છે કે પાપીઓની જોડે બેસે છે, ખાય છે ને પીવે છે રાણીઓની સાથે, પાપીઓનો મિત્ર. પ્રભુ શું કહે, પાપીઓને તો હું બહુ ચાહું છું, પાપને ધિક્કાર છું. એટલે પ્રભુ એ કહેવા માગતા કે યજ્ઞ કરતા હું દયા ચાહું છું, રીતિ રિવાજો કરતા મનુષ્યનું જીવન વધારે અગત્યનું છે. પ્રભુ એમના પર પ્રેમ કરતા હતા એમ. પ્રભુ લોકો પર પ્રેમ અને દયા હતી એક કારણ કહી શકાય. પ્રભુને લોકો પર બહુ દયા અને પ્રેમ હતી. વાલા ભાઈ બહેનો, આપણા ઘેર કોઈ આવવાનું હોય ને ફોન આવે ને આપણે ઈચ્છા ના કે વળી એને કંઈ આ પંચાતાય વળી એને ખવડાવવું પડશે કે ભાઈ અમે તો આ બહાર જઈએ છીએ અથવા તો આજે અમારે બહાર જવાનોમાં પ્રોગ્રામ છે, ટાળવાનો પ્રયત્ન કરે. પણ જો આપણે પ્રેમ હોય તો સાચો મિત્ર હંમેશા પ્રેમ કરે છે, બરાબર? તો આપણે એમનો આવકાર કરીએ ને એમના માટે જમવાનું તૈયાર કરીએ, એમને ચા નાસ્તો આપીને પ્રેમ. તો પ્રભુ હંમેશા લોકો પર પ્રેમ અને દયા રાખતા હતા. દેવ પ્રેમ છે, દેવ પ્રીતિ છે, ગોડ ઇઝ લવ. પહેલું યોહાન 4:8-16 કલમ બે વાર એ પહેલા યોહાનમાં દેવ પ્રેમ છે એવું લખવામાં આવ્યું છે, દેવ પ્રીતિ છે. અને પ્રભુ એ એક બહુ મોટો ચમત્કાર કર્યો. માથે 15:32-38 કલમમાં એ વસ્તુ છે, 4,000 જમાડ્યા, 7 રોટલી અને થોડીક માછલી, આશીર્વાદ લઈને ભાંગી અને લોકોને ખાવાને આપી, 7 ટોપલી ભરાય એટલું તો બધું કચરું ભેગું કર્યું. પ્રભુને કહે છે, પ્રભુ શિષ્યને કહે છે કે આ લોકોને ખાવાનું આપો, બિચારા 3 દિવસથી આપણી વાતો સાંભળી રહ્યા છે ને, ખાધા પીધા વગરના ભૂખે છે, તથાપી બિચારા નિર્ગત થઈ જશે, રસ્તામાં પડી જશે, કદાપી ગબડી પડશે, કદાપી કંઈ મુશ્કેલ ઊભી થશે, એમને મને દયા આવે છે કે છે, આટલા બધા દિવસથી આપણી સાથે છે. પ્રભુ પછી એમને ખોરાક આપે. પ્રભુને માણસ જાત પ્રત્યે અનહદ પ્રેમ અને દયા હતી, માટે એ પ્રભુ એવું કરે છે. એક છેલ્લી બાબત કહેવા માગુ છું એમાં, આપણો પ્રભુ પરનો વિશ્વાસ તપાસવા માટે તેમજ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે નહીં તે જોવા માટે પ્રભુ ચમત્કાર કરતા. આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ કે નહીં અને સાથે સાથે પ્રભુનો આભાર માનીએ છીએ કે નહીં. પેલા બે આંધળની વાત હમણાં જ મેં તમને કરી. પ્રભુ એમને પૂછે છે, તમારો વિશ્વાસ છે? હા. અને એમની આંખો ઉગળી ગઈ, એટલે એમનો વિશ્વાસ વધારે હતો. અને પેલો જમાદાર એનો ચાકર મરવાની અણી પર હતો, પ્રભુ તું કેવળ શબ્દ જ કહે જ અને મારો ચાકર સાજો થશે. અને કેટલો બધો વિશ્વાસ કહે છે, ઈસરાયલમાં મેં આવો વિશ્વાસ જોયો નથી. અને પ્રભુ એને સાજો કહે છે. આપણો વિશ્વાસ તપાસવા માગે છે. જો કાના ગામમાં પ્રભુએ બે ચમત્કાર કર્યા ને, કાના ગામમાં આ પાણીનો દ્રાક્ષસ બનાવે તો બધાની યાદ છે, પણ બીજો ચમત્કાર યોહાની 4 અધ્યાયમાં આવે છે કે એક અમીર ત્યાં કાના ગામમાં પ્રભુ પાછા આવેલા ત્યારે જાય છે ને કે ઓ પ્રભુ, મારો છોકરો મરવાની અણી પર છે પણ એ તો પાછો કાપરના હમમાં પડ્યો છે, અહીં નહીં, તું મારા દીકરાને અહીં સાજો કર, જેવું સાજો કર, મરવાની અણી પર છે. પ્રભુ એને શું કહે છે, ચા જતો રહે, કેસ તારો છોકરો કેસ સાજો થઈ ગયો છે. એ અમીર માણસે પ્રભુ પર વિશ્વાસ કર્યો કે ચોક્કસ સાજો થઈ જ ગયો છે. અને જાય છે અને થોડાક જ આગે જાય છે ને એને પેલા માણસો મળે છે. એના ચાકર કહે છે કે ઓ રાજ, ઓ સાહેબ, ઓ સાહેબ, કહે છે કે આપણો દીકરો તો કે સાજો થઈ ગયો છે, કે શું વાત કરો છો, ક્યારે? તો કહે છે ગઈકાલે 1 વાગે એને સુમારે સાજો થઈ ગયો, જ્યારે પ્રભુની સાથે એને વાર્તાલાપ કરીને પ્રભુએ કહ્યું હતું કે જ્યારે તારો દીકરો સાજો થયો. શું થયું, અજાયબ જેવું. એણે તો વિશ્વાસ કર્યો, પણ આ ઘટના, આ મોટો ચમત્કાર જોઈને એના એ દીકરાએ ને આખા ઘરે પ્રભુ પર વિશ્વાસ કર્યો. પ્રભુ વિશ્વાસ તપાસવા માંગે છે. પેલી લોહીવાળી સ્ત્રી રક્તસ્રાવ થઈ ગયેલો નહીં, બધું ખર્ચી નાખ્યું, કશું સારું ના થયું, બધા કેટલાય ડૉક્ટરોને વૈદ્યની પાસે જાય. પછી જ્યાં પ્રભુ આવ્યા એમના ગામ, તો કહે છે હું એના કપડાની કોરને અડકીશ તોય કહે છે કે હું સાજી થઈશ. ને ખરે છે એમ બન્યું, આપણે જાણે છે પરાક્રમ નીકળ્યો અને સાજી થઈ ગયા. પછી પ્રભુ કહ્યું, ભાઈ મને કોણ અડક્યું? બહાર આવી ને પછી જાહેર કરે છે, પ્રભુ હું તમારા કપડાની કોરને અડકીને એ સાજાપણું મને કહે છે કે પ્રાપ્ત થયું. વાલા ભાઈ બહેન, લોકો તેમની પાસે આયા જ કરે, કેમ? કારણ કે પ્રભુની પાસે એવું આકર્ષણ હતું. અને એ આકર્ષણ આપણે પ્રભુના જે કૃપાદાન પામેલા છે એની પાસે પણ જોઈએ છે. જો એક વાત કરું, આ વાક્ય છે પ્રેરિતના કૃત્ય 19:11-12 કલમ, દેવે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા કે તેણે વાપરેલા રૂમાલો તથા લુગણા તેઓ માદાની પાસે લઈ જતા ને તેમને અડકારતા, એટલે તેઓના રોગ દૂર થતા. જો કેટલું બધું કપડાને અડકે, પ્રભુએ એવું જ કર્યું કે લોકો આવીને એમના કપડાને અડકીને સાજા પણ પ્રાપ્ત કરે. પાઉલને પણ એ દાન મળ્યું. અરે એણે મરેલાને જીવતો કર્યો. પિત્તરે પણ દરખાસ્ત કાબિથાને મરેલામાંથી જીવતી કરી. તો અજાયબ જેવા પ્રભુ આ રીતે ચમત્કાર કરતા હતા. ચમત્કારનો પ્રભુની પાસે ખાસ હેતુ હતો. એક વાક્ય બહુ સરસ છે, યોહાન 5:20-21, કેમ કે બાપ દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તેને દેખાડે છે અને તેને એ કરતા મોટા કામ દેખાડશે એ માટે કે તમે આશ્ચર્ય પામો. કેમ કે જેમ બાપ મોયલાને ઉઠાડીને તેમને સજીવન કરે છે તેમ દીકરો પણ ચાહે તેઓને સજીવન કરી શકે છે. આપણે જાણીએ છીએ પ્રભુએ લાજરસને સજીવન કર્યો મરેલામાંથી, નહીં ગંધાતો તો 3 દિવસ થઈ ગયા કબર મૂકેલો. આપણે જાણીએ છીએ લૂકની લખેલી સુવાર્તા 7:9 નામના શહેરમાં પેલી વિધવા, એનો છોકરો મરી ગયેલો, ખાંધિયાઓ અને કહે છે ઉભારો અને પછી ઠાઠીને અડકે છે અને કહે છે કે તું જીવતો થાય. છોકરો બેઠો થયો એ જુવાન અને બોલવા લાગ્યો અને બધા લોકો આશ્ચર્ય પામ્યા. નિશ્ચય પ્રબોધક આપણી મધ્ય આવ્યો છે, એક બહુ મોટો પ્રબોધક આવ્યો છે જે આવા મોટા ચમત્કારો કરે છે. એટલે જુદા જુદા ચમત્કાર કરવાના પ્રભુના પ્રયાસ હતા, એટલા માટે કે લોકોને આકર્ષાય અને દેવનું રાજ્ય તેમને કહે. સીધી સાદી ભાષામાં, અલંકારિત ભાષામાં નહીં, વેરી સિમ્પલ લેંગ્વેજ, બધા સમજે દ્રષ્ટાંતોમાં દેવનું રાજ્ય પાસે આવ્યું છે. મારો પ્રશ્ન છે, શું આ સમયમાં ચમત્કારો થઈ શકે છે? આજના સમયમાં ચમત્કારો થઈ શકે છે? જવાબ છે હા. 1 કોરિન્થી 12:9-10 એ આમ કહે છે, આત્માથી કોઈને ચમત્કાર કરવાનું દાન, કૃપાદાન, અથવા આત્માથી કોઈને સાજા કરવાનું કૃપાદાન પ્રભુએ આપેલું છે. ચમત્કાર કરવાનું દાન આત્માથી પ્રભુએ આપેલું છે, સાજા કરવાનું દાન. એટલે આજના જમાનાઓમાં પણ ચમત્કારો થઈ શકે છે અને આપણે સાંભળીએ છીએ. પણ મારો પ્રશ્ન એ ઊભો થાય છે કે તો પછી આજના દિવસોમાં બહુ ચમત્કારો કેમ થતા નથી? બહુ મોટા ચમત્કારો કેમ થતા નથી? આપણે એવું જાણતા નથી બાબત કેમ નથી થતા. હું માનું છું એક ખાસ કારણ છે, વિશ્વાસમાં અધૂરાપણ, લેક ઓફ ફેઇથ, વિશ્વાસમાં અધૂરાપણ. માથીની સુવાર્તા 17:14-21 એમાં પેલા ફેફરાવાળાની વાત આવે છે અને એ ફેફરાની વાત જ્યારે હું વાંચતો હતો ત્યારે મને બાઇબલમાંથી બરાબર એની માહિતી ના મળી, તો મેં ઇંગ્લિશ વર્ઝન કાઢીને એમાંથી થોડો સમજૂતી મેળવાનો પ્રયત્ન કર્યો. હવે આ ફેફરા એ શું છે એમ, હવે એ જો તમે એ ચમત્કાર વિશે વાંચશો ત્યારે બાઇબલ વર્ઝન એમ કહે છે ઇટ્સ અ સીઝર, સીઝર એટલે જેને આપણે ગુજરાતીમાં કહે વહી આવે, વહી આપણે જાણીએ છીએ. હવે એક માણસ પ્રભુની પાસે આવે છે અને પછી કહે છે કે ઓ પ્રભુ, પ્રભુ મારો દીકરો એને પ્રભુ તું સાજો કર, કે છે એને ફેફરાનો દર્દ થયું છે, કહે છે ઘણી વાર અગ્નિમાં પડી જાય છે, ઘણી વાર પાણી પડી જાણે છે, ગમે ત્યારે થાય, એટલે કહે છે કે એને બહુ પીડા થાય છે. પણ પ્રભુ જોને કહે છે હું તો તારા શિષ્યો પાસે એને લાવ્યો, પણ એને સાજો કરી ના શકીએ. માથીની સુવાર્તા 10:1 લખ્યું છે કે પ્રભુએ આ બધા ચમત્કાર માદાને સાજા કરવાના એવા બધા ચમત્કાર શિષ્યોને પણ આપેલા, પણ અહીંયા આગળ પડછાટ ખાય છે, શિષ્યો એ સાજો કરી શકતા નથી. પછી પ્રભુ એ માણસને સાજો કરે છે, અશુદ્ધાત્માને ધમકાવે છે, એમનામથી નીકળી જાય છે. પેલા શિષ્યો તો બિચારા શર્મિંદા બની ગયા, પણ પ્રભુને ખાનગી જઈને પૂછે કે પ્રભુ હા અમે કેમ કાઢી ના શક્યા, કે પછી ત્યાં આગળ જવાબ આપે છે પ્રભુએ, તમારા અવિશ્વાસને કારણે. જો તમારામાં કહે છે કે રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય ને તો તમે કહો ને તો આ પહાડ છે ને એ ખસી જાય, તમારામાં પૂરતો વિશ્વાસ નહોતો. પછી એમાં છેલ્લું વાક્ય છે 1 કલમમાં કે પ્રાર્થના તથા ઉપવાસ સિવાય એ જાત, એટલે ભૂત વર્ગેલું કે અશુદ્ધાત્મા તેમાંથી નીકળતો નથી. એટલે વાલા ભાઈ બહેનો, જો વિશ્વાસનો અભાવ હોય, પૂરતો વિશ્વાસ, સ્ટ્રોંગ ફેથ ના હોય, તો જે ચમત્કાર કરવા માગે છે એને પ્રભુએ કૃપાદાન આપ્યું છે એ કદાપી કૃપાદાનનો ઉપયોગ ના કરી શકે. અને જો આપણામાં જેના માટે ચમત્કાર થાય છે એનામાં પણ જો હા એ થશે જ તો એ થાય, બાકી ના થાય. એટલે ઘણીવાર આમાં આપણે ભૂલથાપ કહીએ છીએ, ફેલ જઈએ છીએ, ચમત્કારનું ધાર્યું પરિણામ આવતું નથી. તો એ ફેફરા વાત પછી આપણને ખબર પડે. આત્મામાં અધૂરાપણું બીજું કારણ છે. આત્મામાં જો આપણે અધૂરા હોય, પૂરું પરાક્રમ, પવિત્ર પરાક્રમ જો આપણને પ્રભુએ તરફથી ના મળ્યું હોય તો પણ ચમત્કાર ફેલ જાય છે. એટલે લેક ઓફ સ્પિરિટ એમ કહે, લેક ઓફ સ્પિરિટ, પેલું લેક ઓફ ફેથ, લેક ઓફ સ્પિરિટ. આપણે બાઇબલના સ્ટાન્ડર્ડ પ્રમાણે જીવતા નથી, આ એક કારણ. સંત પિતર, સંત પાઉલ, એલિસા, એલિયા વગેરેના જેવું ઊંચ સ્ટાન્ડર્ડ આપણો નથી. આપણે પ્રભુ પર એવો વિશ્વાસ નથી કરતા, આપણે એવું ઊંચ સ્ટાન્ડર્ડ પ્રમાણે જીવન નથી જતું. જ્યારે આપણે અપનાવી દઈએ ત્યારે આપણે એ કૃપાદાન આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને એક બીજું કારણ છે, સમય જતાં લોકો ચમત્કારોને ભૂલી જાય છે. સમય જતાં લોકો ચમત્કારોને ભૂલી જાય છે. જો ગીતશાસ્ત્ર 78:11 બહુ સરસ વાક્ય છે. ગીતશાસ્ત્ર 78:11, તેના કૃત્યો એટલે દેવ બાપને યહોવાના કૃત્યો તથા ચમત્કારો તેણે તેઓને દેખાડે તો તે તેઓ ભૂલી ગયા. ઇસ્રાયેલી પ્રજા માટે પ્રભુએ કેટલું બધું કર્યું. માનના વરસાયો, લાવરીઓ આપી માંસ તરીકે, ચકમક ફોડ્યો, ખડકને ફોડી પાણી આપ્યું. નેમેના પુસ્તકમાં લખ્યું છે કે આટલા 40 વર્ષો સુધી અરણમાં ભટક્યા પણ કે છે કે એમના વસ્ત્ર જીર્ણ, અમાર તો થઈ ગયું પાછું, વસ્ત્ર જીર્ણ થયા નહીં, પગ સૂજી ગયા નહીં. પ્રભુ એમની કેટલી બધી કાળજી લેતા હતા, પણ વારન ઘડીએ એ પ્રભુ ભૂલી જાય અને પ્રભુથી વિમુખ થઈ જાય, પાપમાં રચ્યા પચ્યા રહે, મૂર્તિ પૂજામાં. એટલે ચમત્કાર ઘણીવાર થાય છે, પરંતુ શું થાય છે, સમય જતાં એનો મહત્ત્વ ભૂલાઈ જાય છે. માટે ચમત્કારોનું પ્રબળતા રહેતી નથી. ચમત્કાર ધાર્યું કામ ચમત્કારો વડે થઈ શકતું નથી. 10 કોડિયાની વાત નહીં, આપણે જાણીએ છીએ. 9 જણા પ્રભુનો આભાર માન્યા વગર જતા રહે, ફક્ત એક જ પ્રભુનો મહિમા કરવા માટે પાછો પડે છે. 9 કોડિયા જતા રહ્યા, ભૂલી ગયા. અને પ્રભુએ આટલો મોટો ઉપકાર કર્યો છે, તમને સાજા કર્યા છે, પણ જતા રહ્યા, ભૂલી ગયા. ફક્ત એક જ નહીં, તે પાછો ફર્યો અને પ્રભુનો આભાર માન્યો, પ્રભુની સ્તુતિ કરી. આભાર એટલે આપણે ભૂલી જઈએ છીએ. સમય જતાં લોકો ચમત્કારને ભૂલી જાય છે. સમય ચમત્કારની પછી જાજી અસર રહેતી નથી. હવે છેલ્લો પોઈન્ટ છે, આજે પ્રભુ આપણા જીવનમાં ચમત્કારો તો ઓછા કરે છે, પણ બીજી રીતે કાર્ય કરે છે. બહુ અગત્યનું છે. હેબ્રી 1:1-2 બહુ જ સ્ટાન્ડર્ડ છે આ વાક્ય. હેબ્રી પત્ર નવા કરારમાં 1:1-2 આજે પ્રભુ ઈસુ દ્વારા આપણા જીવનમાં કાર્ય થાય છે. હેરિસભાઈ વાંચશો પહેલી હેબ્રીઓનો 1 પત્ર, 1 અને 2 નહીં વાંચ, તો જયંતિભાઈ વાંચશો જરા હેબ્રીઓનો પત્ર 1:2. હા, જોયું. આજે પ્રભુ ઈસુ દ્વારા આપણા જીવનમાં કાર્ય થાય છે. આપણી પાસે આજે પવિત્ર શાસ્ત્ર છે, તે દ્વારા પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે છે. પ્રભુના વચનો આપણને બધું જ સમજાવે છે, બતાવે છે. પ્રભુએ બધું ફરીથી કરવાની જરૂર નથી, ચમત્કારની જરૂર નથી. ભલે ચમત્કાર થાય, પણ ચમત્કાર કરવાની જરૂર નથી. એમ પ્રભુ ઈસુ પોતે જ એક મોટો ચમત્કાર છે. આપણે એક મોટો ચમત્કાર એ રીતે મેળવી શકીશ ક્યારે, જ્યારે આપણે આપણું જીવનનું પૂરેપૂરું બદલાણ કરીએ, પ્રભુને આપણું જીવન સંપૂર્ણપણે સમર્પિત કરી દઈએ. એક મોટો ચમત્કાર છે. ચમત્કારની જરૂર નથી ને, આ જ મોટો ચમત્કાર છે. પ્રભુના વચનો પર વિશ્વાસ કરીએ અને પ્રભુના વચનો પર વિશ્વાસ કરીને આપણે આનંદ જીવન પામીએ. પ્રભુએ કહ્યું છે કે પ્રભુએ ઘણા ચમત્કારો કર્યા, પણ ઈસુ ખ્રિસ્તે જ દેવનો દીકરો છે એવો વિશ્વાસ કરીને, વિશ્વાસ કરીને તેનાથી જીવન પામીએ, આનંદ જીવન પામીએ, એ સૌથી મોટો ચમત્કાર મારા અને તમારા માટે છે. આ તો ભૂંડો જમાનો આવી રહ્યો છે. ભૂંડી પેઢી નિશાની માગે છે, પણ યુનાની નિશાની વિના બીજી નિશાની તેને આપવામાં આવશે નહીં. કેમ કે જેમ યુનાની નિનવીઓને નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ રીતે થશે. લુક 11:29-30. નિશાનીની હવે જરૂર નથી, આપણને પવિત્ર બાઇબલ આપ્યું છે, એ નિશાનરૂપ છે, એ ચમત્કાર બતાવે છે. આપણે એનો અભ્યાસ કરીએ, આપણા જીવનમાં પ્રભુને તારણ તરીકે સ્વીકારીએ તો જ અને